તારીખ 7/10/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 694 અને 695 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 405
પરમાગમસાર 191 694 ગુણની જાતિ થી દ્રવ્યની જાતિ નક્કી કરવી, વસ્તુ વિજ્ઞાનમાં પદાર્થનું જ્ઞાન કરવાની પદ્ધતિ છે. કોઈ પણ અજાણ્યા પદાર્થને નક્કી કરવો હોય કે આ કઈ ચીજ છે, તો એની ગુણની જાતિથી પદાર્થની જાતિ નક્કી થાય છે. દ્રષ્ટાંત લઈએ છીએ આપણે કે એક કાચની બોટલમાં પાણી જેવો પારદર્શક પ્રવાહી પદાર્થ હોય તો એનો ગુણ સ્વભાવ નક્કી કર્યા વિના એ પદાર્થ કયો છે એમ નક્કી ન થાય. કેમ કે પાણીથી માંડીને તેજાબ અને અનેક પ્રકારના પ્રવાહી છે. આ ગેસ, તેલ, સ્પિરિટ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ તો હજારો પ્રકારના છે, આલ્કોહોલ છે, બધા રંગ વગરના પ્રવાહી છે, હજારો પ્રકારના છે. તો એની ગુણની જાતિ નક્કી કર્યા વિના પદાર્થની જાતિ નક્કી થતી નથી. બરોબર. પછી ત્યાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ પ્રકારે એની જાતિ નક્કી કરવામાં આવે છે. તેમ અહીંયા આત્માની ગુણની જાતિ જ્ઞાનાદિ ભાવથી નક્કી કરવી જોઈએ. જ્ઞાન છે તે એનો મૂળ સ્વભાવ છે. આત્મા જ્ઞાનમય છે, રાગ અને શરીર રૂપે નથી. ભલે શરીરના સંયોગમાં છે આત્મા, તો પણ શરીર રૂપે અને રાગ રૂપે નથી. જ્ઞાન સ્વરૂપે આત્મા છે એમ જ્ઞાનથી એની સ્વભાવ જાતિ નક્કી કરવામાં આવે તો પદાર્થની ઓળખાણ થાય છે. ત્યારે એવી ઓળખાણ થાય છે કે ગુણ જ્ઞાનનો જે સ્વભાવ છે, જ્ઞાન ગુણ છે, એનું સામર્થ્ય અનંત છે. અનંત જ્ઞાન અને અનંત આનંદ એવું આત્માનું સ્વરૂપ છે, જેને કોઈ હદ નથી, મર્યાદા નથી, સીમા નથી. એવું બેહદ અને અમર્યાદિત અનંત જ્ઞાન ને અનંત આનંદનું સત્વવાળું, સામર્થ્ય વાળું આ તત્વ છે. તે ગુણનું સામર્થ્ય અધૂરું ન હોય ને એને આવરણ અંદર ગુણમાં ન હોય. બરોબર. આવરણ અને નિરાવરણ એ પર્યાય ધર્મ છે. પ્રગટ અવસ્થામાં આવરણ અને નિરાવરણ હોય. જે શક્તિરૂપ ભાવ છે એમાં આવરણપણું કે નિરાવરણપણું એકે લાગુ પડતો નથી. બરોબર. પણ એને આવરણ નથી એમ કહેવાય, એટલે નિરાવરણ છે એમ કહેવાય. પણ આવરણ નિરાવરણ પણ એનો ધર્મ નથી. દિવાસળી સળગી હોય, અગ્નિ સળગેલી હોય તો એની જ્યોત નાની મોટી અથવા પીળી કે વાદળી એમ નક્કી કરાય. પણ જે દીવાસળીના અગ્નિ દીવાસળીના ટોપકામાં અગ્નિ છે એને કોઈ ધર્મ લાગુ નથી પડતો, એમાં કોઈ રંગ લાગુ પડતો નથી ને એમાં ઓછા વત્તાપણું પણ લાગુ પડતું નથી, કેમ કે એ તો સામર્થ્ય પરિપૂર્ણ છે અગ્નિ તત્વ. કેટલાને બાળે કે એનો કોઈ હદ નહીં, એટલાને બાળે એટલી શક્તિ છે એનામાં. એમ ગુણોને આવરણ નથી, ગુણોને આવરણ નથી, ગુણોને ઉણપ નથી. અનંત ગુણો છે તે સર્વગુણોનું સામર્થ્ય એવું છે કે તેને આવરણ ન હોય ને તેને અધૂરા ન હોય એમ નક્કી કરે તો ગુણની જાતિ નક્કી કરી કહેવાય. ગુણના સ્વરૂપ પરથી ગુણની જાત નક્કી કરી છે. આવી તાકાત દરેક ગુણની છે, આવું સ્વરૂપ દરેક ગુણનું છે, અનંત સામર્થ અને જેમાં આવરણ પણ નથી એવું. આવો સમ્યક ભાવ સાધક છે, આ વસ્તુનું સત્ય સ્વરૂપ છે. જે જ્ઞાનમાં સધાય છે, માત્ર જણાય છે નહીં પણ જે જ્ઞાનમાં સધાય છે સાધક સાધક લે છે. માત્ર જ્ઞાનમાં જાણપણું થાય છે, માહિતી જ્ઞાન થાય છે એમને. એક એક શબ્દની પાછળ ભાવ છે. આવા દરેક ગુણની જાતિ નક્કી થાય એવો સમ્યક ભાવ સાધક છે. એ સમ્યક ભાવ પોતે સાધક ભાવ તરીકે કામ કરે છે અને ત્યાં વસ્તુનો અનુભવ થવો. સ્વજાતીયપણે એની જેવી જાત છે, જેવું સ્વરૂપ છે, એવા સ્વરૂપે અનુભવ થવો તે સાજ છે. એને વસ્તુની જાતિ સિદ્ધ થઈ એમ કહેવામાં આવે. ત્યાં જ્ઞાનમાં પણ સિદ્ધ થઈ ને અનુભવમાં પણ સિદ્ધ થઈ. અનુભવમાં સિદ્ધ થયું એમાં જ્ઞાનમાં સિદ્ધ ન થયું એ વાત રહેતી નથી. એવી કલ્પના કોઈ કરે છે, અનુભવ થયો પણ જ્ઞાન નથી થયું ને, અનુભવ થાય પણ જ્ઞાન ન થાય એવું પણ અનુભવ કોને થયો છે? અનુભવ શેમાં થાય છે? જ્ઞાનમાં થાય છે કે ક્યાંય બીજે થાય છે? અનુભવ થયો ને જ્ઞાન ન થયું એ વાત રહેતી નથી, કેમ કે અનુભવ પોતે અનુભવ જ્ઞાન સ્વરૂપે છે. આ જાણપણાના જ્ઞાનમાં જાણપણું થાય ને અનુભવ ન થાય એમ બની શકે, પણ અનુભવ થાય ને એનું જ્ઞાન ન થાય એમ કેમ બની શકે? એવો પ્રશ્ન થાય તો ગુરુજીની ઉપસ્થિતિમાં કે જ્યારે સ્વરૂપનો અનુભવ થાય છે ત્યારે ત્રિકાળી શુદ્ધાત્માનો અનુભવ થાય છે અથવા શુદ્ધાત્માનું જ્ઞાન થાય છે, અને પર્યાય ઉપર તો ત્યાં લક્ષ નથી. એટલે અનુભવ ભલે પર્યાય નો થતો હોય પણ અનુભવ નું જ્ઞાન થતું નથી. પર્યાય નું જ્ઞાન નથી થતું, પર્યાય નો અનુભવ થાય છે પણ પર્યાય નું જ્ઞાન નથી થતું. આવો એક પ્રશ્ન થયેલો, થોડો ચર્ચાયો પ્રશ્ન, મુકશો મતાંતર ઉભો રહ્યો. ગુરુદેવ ને પ્રશ્ન પૂછો, સાહેબ અનુભવ ની પર્યાય અનુભવ ના કાળમાં પર્યાય નું જ્ઞાન થાય કે ન થાય? ત્યારે ગુરુદેવ કહ્યું કે અનુભવ ના કાળમાં પર્યાય નું વેદન થાય. શું જવાબ? પર્યાય નું વેદન થાય છે. વેદન થાય એ ઠીક છે, પણ જ્ઞાન થાય કે ન થાય પ્રશ્ન ઉભો રહ્યો. તો પણ ઉત્તર ન બદલ્યો કે પર્યાય નું વેદન થાય છે. શું આમાં રહસ્ય છે? કે જેને પર્યાય નું જ્ઞાન થાય છે એમ કહેવું છે, એ પર્યાય ઉપર ઉપયોગ મૂકીને, જેમ પર પદાર્થ ઉપર ઉપયોગ મૂકીને જાણે કે આ કેસરી રંગ છે, એ પ્રકારે તો ત્યાં પર્યાય ઉપર ઉપયોગ નથી. એટલે એમ કોઈ પર્યાયનું જ્ઞાન થતું નથી. પણ પર્યાયમાં આનંદ આવ્યો એવું સ્વવિકલ્પ દશામાં પણ ખ્યાલમાં રહે છે તો જ્ઞાન થયું. ત્યારે ખ્યાલમાં રહ્યું કે જ્ઞાન નહોતું ને ખ્યાલમાં. અથવા વેદન થાય, અનુભવ થાય ને જ્ઞાન થાય એ વાત રહેતી નથી. પણ કઈ રીતે જ્ઞાન થાય છે, લક્ષ પર્યાય ઉપર હોય ને જ્ઞાન થાય એમ થતું નથી. લક્ષ ત્રિકાળી ઉપર છે ને જ્ઞાન થાય છે. આમ છે, જ્ઞાનનો વિશિષ્ટ ધર્મ, વિશિષ્ટ સ્વભાવ એવો છે કે લક્ષ કર્યા વિના પણ જાણે. લક્ષ કરીને જાણે એમાં તો કોઈ નવી વાત છે નહીં, પણ લક્ષ કર્યા વિના જાણે એવો જે વિષય છે વર્તમાન રાગાણ સંબંધીનો, કે પોતાના આત્માને જાણતા ઉપસ્થિત રાગાંશને પણ જાણી લે છે. રાગ ઉપર લક્ષ નથી, લક્ષાત્મા ઉપર છે. સાધકજી તે કાળે જાણેલો વ્યવહાર પ્રયોજનવાન છે. બારની જે કથા આવી છે તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. એટલે કયા કાળે? કે જે કાળે ઉત્પન્ન થાય છે તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. કેમ પ્રયોજનવાન લીધો એને? કે યથાયોગ્ય ગુણસ્થાનની ભૂમિકામાં તેવો જ વ્યવહાર રાગ હોય, વ્યવહાર રૂપ રાગ હોય ને બીજા પ્રકારે ન હોય. જેમ કે કોઈ સમ્યક દ્રષ્ટિ હોય તો એને સાચા દેવગુરુ ધર્મ પ્રત્યે જ રાગ હોય, વિતરાગી દેવગુરુ ધર્મ પ્રત્યે જેનો રાગ હોય એને બીજા કુદેવાદી પણ પ્રત્યે પણ રાગ હોય, ધર્મરાગ હોય, તારણ બુદ્ધિ હોય, હિત બુદ્ધિ હોય, એવું ન બને. માનસ જૈનમાં લાકડા અત્યારે ગરી ગયા, દિગંબર પીતાંબર બે માં છે, બીજા દેવ દેવલાને માનતા થયા, એની સ્થાપના કરે, એના મંદિર બાંધે કરે છે ને. એટલે બીજા દેવ ને હિત બુદ્ધિ એ સમ્યક દ્રષ્ટિ નો માને એવો એને એવો વ્યવહાર નો રાગ એને હોય જ નહીં, એવો એનો વ્યવહાર જ ન હોય. અને હોય ને એ સમ્યક દ્રષ્ટિ હોય, એવો રાગ હોય ને સમ્યક દ્રષ્ટિ હોય. એટલે એટલું પ્રયોજન છે ત્યાં. પણ તે કાળે જાણેલો પ્રયોજનવાન છે એટલે આત્માને જાણતા તે જણાઈ જાય છે, લક્ષ નથી એને જાણવાનો. એમ પ્રયોજન સતાઈ જાય છે એને જાણવાના. લક્ષ્ય જાણવો નથી, લક્ષ તો આત્મા ઉપર છે સાધકનો. અને એને પોતાના સ્વકાળે ઉત્પન્ન થયેલા રાગાદીનું જ્ઞાન થાય છે ને એની મર્યાદાનું પણ જ્ઞાન થાય છે ને એના નિમિત્તોનું પણ જ્ઞાન થાય છે. કે સ્વભાવ તે સ્વભાવ છે, રાગ તે રાગ છે ને નિમિત્ત તે નિમિત્ત છે. 692માં જે લીધું ને એ પ્રકારે છે કે સ્વભાવ તે સ્વભાવ છે. એટલે સ્વભાવ તે લક્ષનો વિષય છે કે આ હું છું. રાગાદી તે કાળે જાણેલા પ્રયોજનવાન છે અને એના યથાયોગ્ય નિમિત્ત પણ આવા જ હોય. રાગનું નિમિત્ત અર્યંત દેવ હોય, રાગનું નિમિત્ત નિર્ગ્રંથ ગુરુ હોય, રાગનું નિમિત્ત સત્યના સિદ્ધાંતો હોય. પણ અસત્યના સિદ્ધાંતો પણ રાગનું નિમિત્ત હોય, કુદેવાદી ને કુગુરુ પણ રાગનું નિમિત્ત હોય, એ સાધક દશામાં સંભવિત નથી. એટલે નિમિત્ત ની વાત ત્યાં સુધી લઈ લીધી છે. નિમિત્ત નિમિત્ત છે એમ કરી લીધી કે ત્રણે પોતપોતાના યથાયોગ્ય સ્થાનમાં હોય છે મોક્ષ માર્ગી જીવને. એમને ગમે તેવી ગડબડ ચાલે અને પછી અનેકાંત ને નામે ખતવવામાં આવે એવું અનેકાંત નું સ્વરૂપ પણ નથી.
વેદની
જ્ઞાન ની પર્યાય છે, પણ એમાં અનુભવ મુખ્ય છે, લક્ષમાં આશ્રય મુખ્ય છે. એટલે જેનો આશ્રય છે એનું વેદન નથી ને વેદન છે એનો આશ્રય નથી, એટલો ફેર છે. જ્ઞાન નો વિષય તો દ્રવ્ય પર્યાય બે છે, અને દ્રવ્ય પર્યાય બંને એક સાથે યુગપતપણે છે, અને તેથી યુગપતપણે દ્રવ્ય પર્યાય જ્ઞાન નો વિષય હોવાથી એનું જ્ઞાન પ્રમાણ છે એમ છે. પણ છતાંય યુગપતપણે દ્રવ્ય પર્યાય જ્ઞાન નો વિષય હોવા છતાં તે બંને વિષય એક સરખી રીતે વિષય થતા નથી જ્ઞાન ને. ત્રિકાળી દ્રવ્ય આશ્રયભૂત તત્વ તરીકે વિષય થાય છે, અને વર્તમાન પર્યાય વેદનભૂત તત્વ પણ વિષય થાય છે. જે વેદન પણ એ વિષયમાં આવે છે જ્ઞાન ના, એ આશ્રય પણ આવતું નથી, આશ્રય પણ આવે છે વેદન થતું નથી. ગુરુદેવ મહુ વાત ખોલે છે. સહજ છે એવું પરિણામ સાધક જીવનું સહજ છે કે આવો સમ્યક ભાવ સાધક છે, એટલે યથાર્થપણે દ્રવગુણ પર્યાયનો અનુભવ એ યથાર્થપણે, યથાર્થપણે એટલે આશ્રય અને વેદનનો સ્થાન બરાબર છે, પોતપોતાનું સ્થાન બરાબર છે, અને નિમિત્ત નિમિત્તના સ્થાનમાં બરાબર છે, એમાંય ગડબડ નહીં. જેને સાચા નિમિત્ત નું બહુમાન નથી આવતું તેને આત્મા નું તો બહુમાન આવતું જ નથી. નિમિત્ત નો વિવેક તે ખરેખર આત્મા નો વિવેક છે. આ ઉલટી સુલટી વાત કરવા એના જેવું લાગે. નિમિત્ત નો વિવેક તે આત્મા નો વિવેક છે એમ કહી દીધું. 827 છે, 831 ની પણ 831 માં તો કોની પાસેથી કયા નિમિત્ત પાસેથી સાંભળવું એ વાત લીધી છે. કોની પાસે સાંભળવું એનો પણ જેને વિવેક નથી તેને આત્મા તે આત્માને સમજવાને માટે પાત્ર નથી, લાયક નથી એ વાત કરી છે. એ પણ નિમિત્ત પ્રધાનતાની વાત છે. 827 માં છે નીચે. ધર્મમાં ઈષ્ટ એવા સિદ્ધો અર્યંતો જિનબિંબો વગેરેને યાદ કરીને નમસ્કાર કરે છે ધર્મી જીવ. કોને સંભાળે છે? જેમ લગ્ન પ્રસંગમાં વાલા સગાને આમંત્રણ આપે છે, વેવાય વેવલાને બોલાવે છે કે તમે વહેલા વહેલા આવજો, તમે આવો તે અમારી શોભા છે, તમે આવશો ત્યારે અમારી શોભા વધશે, કે છે કે નહીં? હે, એમ અહિયાં દીક્ષાના પ્રસંગે મુનિરાજ એમ કહે છે કે એ સિદ્ધ ભગવાન ઉપરથી ઉતરો, અમે મુક્તિ લક્ષ્મીને વરવા નીકળ્યા છીએ, આ અમારો મુક્તિનો સ્વયંવર છે, એમાં તમે પધારો, ઉપરથી આવો, હે અરિહંતો તમે અમારા આ મહોત્સવમાં ભાગ લ્યો, એમ કહે છે. સિદ્ધો ને અરિહંતોને આમંત્રણ આપે છે. એમ ધર્મમાં ઈષ્ટ એવા સિદ્ધો અર્યંતો જિનબિંબો વગેરેને યાદ કરીને નમસ્કાર કરે છે, બહુમાન કરે છે, ત્યાં આમંત્રણ આપે છે ને અહીંયા નમસ્કાર કરે છે એમ લેવું છે. કેમ કે અહીંયા તો બીજું કઈ જમવાનું પીરસવાનું છે નહીં, અહીં તો છે એનો વૈરાગ છે, ત્યાગ કરે છે, નમસ્કાર કરે છે. એમના ઉપકાર ને ભૂલતા નથી, સિદ્ધો નો ઉપકાર છે, અરિયંતો નો ઉપકાર છે, એના ઉપકાર ને ભૂલતા નથી. કેટલાક જીવો સનાતન દિગંબર પરંપરાના શાસ્ત્રો વાંચીને કુદેવાદીના નામથી ચલાવે છે, કે અમે દિગંબર છે અને માને પાછા કુદેવ છે. બહુ ખોટું કરે છે એમ કે માટે અનંત સંસારી છે. અહીંયા કઈ શરમ રાખવાની વાત નથી. જેને સાચા નિમિત્ત નું બહુમાન આવતું નથી, કે નિમિત્ત પણ આવા જ હોય એનું જ્ઞાન નથી ને બહુમાન નથી, તેને આત્માનું માતમ તો આવતું જ નથી. સવાલ નથી કે એને આત્માની જેમાં આવે ને આત્માનું જ્ઞાન થાય, ઓળખાણ થાય. અહીંયા સિદ્ધાંત નાખ્યો કે નિમિત્ત નો વિવેક તે ખરેખર આત્માનો વિવેક છે. પરનો વિવેક એમાં સ્વનો વિવેક છે કે હા, આ સિદ્ધાંત અહીંયા લાગુ પડે છે. જો તને પર પદાર્થમાં પણ આટલો વિવેક નથી, એટલી બધી જાડી ને સ્થૂળ બુદ્ધિ છે, તો સ્વપદાર્થ ને નિરાવરણ તત્વ ને અનંત સામર્થ્ય તત્વ ને ઓળખવાની તારામાં શક્તિ છે, તારા જ્ઞાનમાં પાત્રતા છે, એ વાત રહેતી. હા, ચોક્કસ ભૂલ થાય ને પછી આગ્રહ રાખે એ વાત બને નહી. ભૂલ થાય તો આના દીથી જે ભૂલ કરતો આવ્યો છે, કેમ કે અન્ય મતમાં ઉપજ ભૂલ થાય. અહીંયા દેવગુરુ શાસ્ત્ર નું તો કઈ વિતરાગી દેવગુરુ શાસ્ત્ર છે ને, પણ હવે હું અન્ય મત માં ઉપજો ના પણ મારા કોઈ ના છે એમ કરીને પકડી રાખું તો એ ગડબડ સમજી. જયારે એને સત્ય સમજવાનું મળે કે નિર્દોષ દેવ આવા હોય, નિર્દોષ ગુરુ આવા હોય, એના નિર્દોષ સિદ્ધાંતો આવા હોય, સ્વરૂપ દ્રષ્ટિ જેને થઈ છે તેને લોકો નિશ્ચયના સિદ્ધ થાય છે, એમાં સાધ્યપણ પણ થાય છે, દ્રેવ મન નો સંગ થઈને દયા દાન આદિ ની વૃત્તિ ઉઠે તે બંધ નું કારણ છે. કે બીજી જે પાંચ ઇન્દ્રિયો છે, આંખ નાક કાન જીભ અને સ્પર્શ, એ પાંચ ઇન્દ્રિય દ્વારા જે ઉપયોગ જાય, જે ભાવ જાય આત્માનો, એ તો સ્થૂળ રાગ સહિત જ પ્રવર્તે છે. એમાં તો સ્થૂળ રાગ ઉત્પન્ન થાય છે, તીવ્ર રાગ ઉત્પન્ન થાય છે, અથવા તો મુખ્યપણે એમાં અશુભ રાગ ઉત્પન્ન થાય છે. એક મનના સંગે શુભ રાગની ઉત્પત્તિ થાય છે, અને મનના સંગે શુદ્ધ આત્માનું મનન પણ કરાય છે. એટલે બીજી ઇન્દ્રિયો સાથેના ઉપયોગનો તો વિચાર કરવો નથી, એ વાત તો છોડી દે છે. પણ મનમાં જે કાંઈ થાય, જે વૃત્તિ મનનો સંગ કરે, બીજી ઇન્દ્રિયોનો સંગ ન કરે એમ કે, ત્યાં પણ એને બંધનું કારણ છે અને મોક્ષનું કારણ નથી એમ લેવું છે. બરોબર, એ બંધનું કારણ છે તો તે મોક્ષનું કારણ નથી આમ લેવું છે. દ્રવ્યમન નો સંગ થઈને શું ઉત્પન્ન થાય છે કે દયાદાન ની વૃત્તિ પણ ઉઠે, શાસ્ત્ર વાંચન ની વૃત્તિ ઉઠે, વ્રત નિયમ સંયમ ની વૃત્તિ ઉઠે, શુદ્ધાત્માનો વિચાર કરવાની વૃત્તિ પણ ઉઠે. એ તમામ પ્રકારના રાગ છે, એ બંધનનું કારણ છે. જેટલો કોઈ રાગ છે તે બંધનનું કારણ છે, કેમ કે ત્યાં ઉપયોગને દ્રવ્ય મન સાથે પ્રતિબંધપણું છે. પ્રતિબંધપણું એટલે સારી રીતે રોકાવું. દ્રવ્ય મન સાથે એટલે જળ ઇન્દ્રિય સાથે જે જ્ઞાનનો ઉપયોગ રોકાણો, તે ઉપયોગ રોકાણો એટલે પ્રતિબંધ બદ્ધપણાને પામ્યો, રોકાઈ ગયો, પ્રતિબંધક થયો, એ પોતે બંધનું કારણ છે, પોતે જ બંધ સ્વરૂપે છે. બંધ એવા આત્મામાં ન જતા ઉપયોગે પર પદાર્થની સાથે રોકાવાનું કાર્ય કર્યું. આત્માથી શું ઈષ્ટ છે, જે પરમાત્મ તત્વ છે એનાથી શું ઈષ્ટ છે, કે તું એને છોડીને જળની સાથે સંબંધ કરે છો એમ કે છે. એનાથી ઈષ્ટ છે? તારા પરમાત્મ તત્વમાં તો અનંત આનંદ ભર્યો છે, પરમાનંદ ભરેલો છે. જ્યાં પરમાનંદ ભર્યો છે એનો સંગ ન કરે ઉપયોગ, અને જે સુખ અને આનંદ થી ખાલી છે એવા જળ પદાર્થ નો સંગ કરે, એ વાત તો પોતાને અનુકૂળ નથી, પ્રતિકૂળ છે. પોતાને અને પોતાને એ પ્રતિકૂળ છે. એટલે અહીંયા બંધ બંધ કરે છે, બધો રોકાય છે, પ્રતિબંધક થાય છે. ભાવ પ્રતિબંધ, એ ભાવ બંધ છે, એ દ્રવ્ય બંધનું નિમિત્ત છે. એના નિમિત્તે જળ કર્મો જીવના એક પ્રદેશે આવીને સંબંધ પામે છે, એને દ્રવ્ય બંધ કહેવામાં આવે છે. એ કર્મ બંધ કયો આત્મકાર્ય કરવું દયાદાન નો રાગ આવે ત્યારે એમ વિચારવું કે હું મારા આત્મામાં ઉપયોગને રોકી શકતો નથી, એ મારા પુરુષાર્થની ખામી છે, મારો પુરુષાર્થ તથા પ્રકારે કામ કરતો નથી અને આ જે પરિણામ થાય છે એ તો કરવા છે મારે, આત્માના સાધક પરિણામને કરવા છે અને એ થતા નથી ને આ થાય છે, તેથી ક્યારે હું મારા સ્વરૂપના સાધનના પરિણામ કરું, આવું લક્ષ્ય રાખું. શુભોપયોગ થઈ જાય ત્યારે પણ આવું લક્ષ્ય રાખવું, નહીતર એ દલીલ કરે કે હવે અમને આત્માના પરિણામ તો થતા નથી તો પછી અમારે શુભ છોડીને અશુભ કરવું, કે એ તો પ્રશ્ન છે. જે માર્ગ સંપૂર્ણ નિર્દોષતાનો છે ત્યાં નિર્દોષતાનું સાધન કરવું, પણ દોષમાં તીવ્ર દોષનું સાધન કરવું એમ કેમ કહેવાય, એ વાતનો ઉપદેશ તો હોય શકે નહીં. માર્ગ તો આવો છે, આવા માર્ગ નો ઉપદેશ છે અનંત જીનેન્દ્રો નો, અનંત સાધકો મુનિઓ જે થઈ ગયા એને માર્ગ તો આ બતાવ્યો કે વિતરાગ નો માર્ગ છે, વિતરાગ ના પંથે વિતરાગતા ઉભી કરતા ચાલવાનું થાય છે, વિતરાગ ના પંથે માર્ગે જવાય છે, બીજી કોઈ રીતે રાગના પંથે થી તો વિતરાગ ના પંથે જવાતો નથી. આ સીધો હિસાબ છે. સાધક જીવને પરિપૂર્ણ વિતરાગતા ન હોય ત્યાં સુધી શુભ રાગ આવે છે આવ્યા વિના રહેતો નથી, અને શુભ રાગ ન આવે ને અશુભની મુખ્યતા થાય તો એને સાધક પણ હોય એ વાત પણ લાગુ પડતી નથી, હોતી નથી, પ્રભાવિત નથી. પણ છતાં વિતરાગતા તે માર્ગ છે, રાગ તે માર્ગ છે એવી વાતો વ્યવહાર ક્યાં કેવો હોય એનું જ્ઞાન કરે પકડ કરવા માટે, પણ ફેરફાર હોય તો સુધરી જાય એટલા માટે વાત છે. વિતરાગતા ન હોય ત્યારે વિતરાગતા લાવવાના પ્રયત્ન મારે હું કમાણી ન થાય ત્યાં સુધી દુકાને શું કરવું, નથી કમાણી થતી દુકાન બંધ કરીને ઘર ભેગા થઈ જાવ, દુકાને કમાણી થતી નથી ને રોજ આવીએ છીએ ને કોઈ ગ્રાહક આવતું નથી, હવે દુકાન બંધ જ રાખો એમ નક્કી કરે, કેમ કમાણી થાય એના ઉપાય કરે, કેમ ઘરા ગાવે એના ઉપાય કરે, ડૂબતો હોય લ્યો ને આ સંસાર સાગરમાં જીવ ડૂબે છે, તો ડૂબતો હોય કે હવે તરાતું નથી હવે શું કરવું, ડૂબી જવું એમ નહીં એમ હોય, કેમ તરાય એનો ઉપાય કરવો જોઈએ. સીધી વાત, રાગમાં તો ડૂબેલો છે, અનંત કાળ થી અનંત પ્રકારના એને શુભાશુભ રાગ કરતો આવ્યો છે, એ બધું પૂર્વાનુપૂર્વ છે, અપૂર્વ એવું જે આત્મકાર્ય સમ્યક દર્શન આપીએ એને કર્યું નથી, કર્યું હોય તો અહીંયા હોય નહીં અત્યારે. માટે એ કરવું અને એ ન થાય ત્યાં સુધી એ કરવાનો પ્રયત્ન કરવો. વલણ તો એમ રાખવું, ત્યાં વલણ શું વાત કરી છે, વલણ તો એવું રાખવું. દ્રવ્યમન નો સંગ થઈને દયાદાન આદિ ની વૃત્તિ ઉઠે તે બંધ નું કારણ છે એમ જાણવું. દયાદાન ના ભાવ આવશે એ ભાવ મોક્ષ નું કારણ જાણીશ નહીં એમ કે છે. બંધના કારણ ને બંધના કારણ તરીકે જાણજે, બંધના કારણ ને મોક્ષના કારણ તરીકે કદી ન જાણીશ. એ તો સમજણ કરવાનો તો વિષય બરાબર હોવો જોઈએ કે ન હોવો જોઈએ. ચણતર ભલે કરે પણ પ્લાન તો બરાબર દોરવો જોઈએ કે નહીં, કે એમાં ગમે તેમ ચાલે. એના પ્લાનમાં જ ગડબડ હોય એનું ચણતર બરાબર થાય કેવી રીતે? આ તો સમજણ નો પ્લાન તો બરાબર હોવો જોઈએ. બંધ નો ભાવ તે બંધ નો ભાવ, મોક્ષ નો ભાવ તે મોક્ષ નો ભાવ છે. તો તને દયાદાન આદિ કરતા પણ અહમ ભાવ નહીં આવે કે મેં આવું કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, મેં મંદિર બાંધ્યું, મેં રૂપિયા ખર્ચ્યા, મેં આટલું દાન દીધું, મેં આટલી દયા પાડી. એ ક્યારે તને અહમ પણ નહીં થાય કે એને બંધનું કારણ જાણીશ તો. એને ઉપાધિ ગણીને મોક્ષ નું કારણ જાણીશ તો એમાં અહમ પણ આવ્યા વિના રહેશે. એમ કે પુણ્ય ભાવ મોક્ષ માર્ગ નો વળાવ્યો છે. વળાવ્યો એટલે જે વળાવવા જાય ને એ થોડેક સુધી સાથે જાય. તમે મારા ઘરે આવો તો હું ઘરના દરવાજા સુધી આવું, ગલીના નાકા સુધી આવું, વળાવવા માટે બાર ગામ જાય તો સ્ટેશન સુધી આવું. એથી આગળ હોય સારા વ્યવહારની જાન આવવાની હોય કે જાન જવાની હોય તો મોટા નજીકના જંકશન સુધી જાય વળાવવા, કે ભાઈ અમે 5-5 જણા તમને વળાવવા ફલાણા સ્ટેશન સુધી હારે છીએ, અમે ટિકિટ એટલી લીધી છે. એમ આ મોક્ષ માર્ગમાં જવામાં સાથે સાથે આ વળાવ્યો છે કે નહીં એમ પૂછે છે. એમ કહીને એ વળાવ્યો કહીને શું કરવું છે કે અનાદિની જે રાગની મીઠાશ લીધી છે, અનાદિથી જે રાગની પકડ કરી છે, એની વળાવ્યાના બાને છોડવી નથી એમ છે. કેમ કે હવે એક વાત તો સ્પષ્ટ થઈ કે એને મોક્ષ માર્ગ તો કહી શકાય એવું નથી. પોતે સ્વયં રાગાદી સ્વરૂપે હોવાથી એને મોક્ષ માર્ગ તો કહેવાની જગ્યા નથી રહી. તો કે મોક્ષ માર્ગ નહીં તો પણ મોક્ષ નો વળાવ્યો તો ખરો ને, એમ કરીને પણ હજી પકડવું હોય તો એ છૂટશે નહીં એમ કહે. ગુરુદેવ અમારે દ્રષ્ટાંત આપતા હતા કે રાગ કરતા કરતા વિતરાગતા થાય એ સિદ્ધાંત ન હોય શકે. લસણ ખાતા ખાતા કસ્તુરીનો ઓડકાર ન આવે. લસણ ખાધું હોય એને લસણનો ઓડકાર આવે, કસ્તુરીનો ન આવે. આ દ્રષ્ટાંત આપતા હતા. એમ વેદ વિજ્ઞાનમાં તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુદ્ધાત્માનો વિકલ્પ છે, એનાથી જુદા પડવાનો પ્રયત્ન છે અને એ માર્ગને એ ઉપાય છે. એમાં રાગનું પકડવું તો માર્ગની પ્રતિકૂળ છે, માર્ગને અનુકૂળ તો નથી. વિતરાગ માર્ગમાં રાગનું ત્યાગવું તે વિતરાગ માર્ગને અનુકૂળ છે, પણ રાગનું ગ્રહણ તે વિતરાગ માર્ગને અનુકૂળ નથી. એટલી વાત છે. દ્રવ્ય મનનો સંગ બંધનું કારણ છે અને આત્માનો સંગ બંધના અભાવનું કારણ છે. સામે સામે લીધું અબદ્ધ સ્પષ્ટ જે આત્મા છે, નહીં બંધાયેલો નહી સ્પર્શાયેલો, જે આત્મા સ્વરૂપથી ત્રણેય કાળે અબદ્ધ સ્પષ્ટ છે, કર્મથી બંધાયેલો નથી ને રાગથી સ્પર્શાયેલો નથી, એવો આત્મા એનો સંગ કરે, ભાવથી એનો સંગ કરે, બહુમાનથી એનો સંગ કરે, તો એ અબંધ ભાવ છે. અબંધ આત્મામાં જે પરિણામ અબંધ ભાવે ઉત્પન્ન થયું, અબંધ સ્વરૂપે ઉત્પન્ન થયું, તે બંધના અભાવનું કારણ છે. પોતે જ અબંધ સ્વરૂપે છે, એ બંધનો નાશ કરશે. નવા કર્મ બંધાશે નહીં ને જૂના બંધાયેલા થઈ જશે. હું જ્ઞાનાનંદ છું એવા અંતર સ્વભાવના સંગથી શુદ્ધ ઉપયોગ થાય છે. શુદ્ધ ઉપયોગ કેમ થાય છે એની એક નીતિમાં આ ચોખ્ખી વાત છે. બીજો બધે સંગ સંગ શબ્દ વાપરે છે. કોનો સંગ કરવો એમ કે છે, સાધક ને તો અંદર માં શુદ્ધાત્માનો સંગ છે, અને જેટલો રાગ છે એટલો સાચા દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ નો સંગ છે. એથી આગળ જઈને કુદેવાદી નો વિપરીત નિમિત્ત નો સંગ હતો. તો એમાં જેટલો પરસંગ છે એને બંધ નું કારણ માને છે, ભલે દેવ ગુરુ શાસ્ત્ર હોય, પણ એ બધો પરસંગ છે. અને અંદર માં આત્માનો સંગ થયા પહેલા દ્રવ્ય મન નો સંગ થાય તો પણ એ પરસંગ છે, એ બધા બંધના કારણ છે. મોક્ષ નું કારણ તો એક પોતાનો શુદ્ધાત્મા જ છે. તેથી હું જ્ઞાનાનંદ છું એવો અંતર સ્વભાવ પરિપૂર્ણ છે, તેનો સંગ કરવો, ઉપયોગને એના એના ઉપર જોડવો, યોજવો, જોડાણ કરવું ઉપયોગનું, તે શુદ્ધ ઉપયોગ છે. ના, અહીંયા વિકલ્પ તો દ્રવ્ય મન નો સંગ થઈ ગયો. જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી ચિત્ત નો સંગ છે. ચિત્ત ના સંગ વિના ની જ્ઞાન ને આનંદ ની ક્રિયા છે. તો પહેલા થાય એ તો થાપી ને વાત ચાલે છે કે એનો પણ સંગ છોડીને સીધે સીધો વચમાં કોઈ માધ્યમ વિના કોઈ વચ્ચે ન જોઈએ એમ કહે છે. પોતાનો પરમાત્મા છે, પરિણતિને એનો સંબંધ કરવા માટે કોઈ વચ્ચે ન જોઈએ. સીધો જ્ઞાનનો ઉપયોગ શુદ્ધાત્મા સાથે જોડાય તેને જ ખરેખર શુદ્ધ ઉપયોગ કહે છે, અથવા એને જ ખરેખર યોગ કહે છે. આ લોકો અત્યારે યોગ ઉપર વાત લાવ્યા છે ને, બે દિવસ પહેલા મહર્ષિ મહેશ યોગી બહુ મોટી જાહેરાત દુનિયાભરના છાપામાં આપે છે, લાખો કરોડો રૂપિયા તો જાહેરાતમાં ખર્ચે છે. આખી દુનિયામાં વિશ્વ શાંતિ કરવાના યોગની એની જાહેરાત છે. એટલે વેદોની વાત લખી છે એમને. એ યોગ છે, એ ખરેખર યોગ નથી એમ કહે છે. આમ તો યોગ શબ્દ છે એમાં મૂળ ધાતુ યુજ છે. યુજ એટલે જોડાવું, યુજ યોજ હતું જોઈન, જોડાઈ જવું. હવે અહીંયા કહે છે કે યોગ કોની સાથે કરવો, કે પોતાના સ્વરૂપની સાથે જોડાવું, તે ખરેખર પરમ યોગ છે. સમ્યક દ્રષ્ટિ યોગી છે એમ કહેવાય. કેમ કે એને ઉપયોગ ને જ્ઞાન ને દ્રવ્ય મન નો સંગ છોડીને પણ મનનો સંગ છોડીને પણ એને સ્વરૂપમાં જ્ઞાન ને જોડ્યું છે શુદ્ધ ઉપયોગ થી. તેથી તે ખરેખર યોગી છે એમ કહેવાય. બાકી બધી યોગના નામે જેટલી બધી વાતો છે એ બધી વાતો છે, એમાં ક્યાંય યોગ નથી. એ બધા મન વચન કાયાના પ્રયોગ છે. એમાં વાણીથી મૌન રહેવું, કાયાથી અમુક પ્રકારે એની ચોક્કસ પરિસ્થિતિ ઊભી રાખવી, અને મનને પણ કઈ રીતે એમાં શાંત કરવું એના પ્રયોગો છે. લોકોને આત્માની શાંતિની ખબર નથી, અજાણ્યા છે એ પ્રકરણ. એટલે માનસિક શાંતિ થાય ત્યારે એને એમ લાગે છે કે આ યોગની સાધના થઈ. માનસિક શાંતિ અલબત્ત એમાં થાય છે. અને મટીરિયાલિઝમ નો આ જમાનો યુગ છે એટલે લોકોને એમ થાય છે કે આ કેવળ વાતો નથી પણ સમથિંગ મટીરિયલાઇઝ થાય છે આમાં. માટે આ વાત બરાબર છે. આખી દુનિયાના દુનિયાભરના માણસો એની પાછળ છે. પરદેશમાં એના આશ્રમો છે અને કરોડો અબજો રૂપિયા એના પોતાના વિમાનો, એટલા બધા સાધનો છે, ટેલિફોનની વ્યવસ્થા પોતાની. હિમાલયમાં આશ્રમ રાખ્યો છે. અંદર તો કોઈ ગડબડે ઘણી અત્યારે તો હોય છે. કેટલી ગુપ્તચર સંસ્થાઓ કામ કરતી થઈ જાય છે, કાંઈક ગડબડ ચાલે છે. પણ એ બધી તો બધી કોઈ કોઠી તો એ કાદવ નીકળે એવું વિષય છે, કાંઈ વિચારવા જેવો વિષય નથી. પણ યોગ ખરેખર આ છે. શુદ્ધ આત્મા પરમાત્મ તત્વ સાથે સંગ થવો, જોડાઈ જવું ભાવથી, એ ખરેખર યોગ છે, એ પરમ યોગ છે. એને જ યોગ કહેવામાં આવ્યો છે. બાકી તો બધી વાત છે, એ ખરેખર યોગના નામે ચાલેલી વાત છે, એ ખરેખર યોગ છે. સ્વભાવનો અંતર સ્વભાવનો સંગ, જ્ઞાન અને આનંદ જેનો સ્વભાવ છે એવા અંતર સ્વભાવનો સંગ, એનાથી શુદ્ધ ઉપયોગ થાય છે. જ્ઞાનનો જે વેપાર એ શુદ્ધ થાય છે, નિર્મળ થાય છે, ચોખ્ખો થાય છે. જેવો શુદ્ધ આત્મા એવો શુદ્ધ ઉપયોગ એમ કહેવું છે, તે શુદ્ધ ઉપયોગ. મોક્ષનું એ કારણ છે. પરિપૂર્ણ શુદ્ધ દશારૂપ મોક્ષ થાય છે, પરમાનંદની દશા પ્રગટે છે, એનું આ અનન્ય કારણ છે. જેને એક વાર પણ શુદ્ધ ઉપયોગ થાય ને એનો મોક્ષ ન થાય એવું બધું વધે. એ વ્રત થાય, બીજો કોઈ એનો પ્રોસેસ નથી. કોઈ એનો એ સિવાય કોઈ એનો પ્રોસેસ નથી. અને એ ભેદ જ્ઞાન સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવના વિના, ઉત્કૃષ્ટ ભાવના વિના ઉત્પન્ન થઈ શકે. આમ આખા મોક્ષના મૂળમાં ભાવના રહી છે, સ્વરૂપની ભાવના આખા મોક્ષના મૂળમાં રહેલી છે. એટલે તો પ્રાધાન્ય આપ્યું છે કે ભાવના નહીં ફરે. જેને આત્માની ભાવના આત્મામાંથી ઉપજી, મેં શ્રી એ શબ્દ વાપર્યા છે, ચૈતન્યમાંથી ઉપજેલી ચૈતન્યની ભાવના. 14 બ્રહ્માંડ ફરે પણ આ ભાવના ન ફરે એવી ભાવના છે. પોતાના અનુભવથી વાત કરી છે કે અમારી ભાવનાને જ્યારે અમે વિચારીએ છીએ, ભાવના તો ત્યારે થઈ હતી જ્યારે એની શુદ્ધ ઉપયોગ નહોતો થયો.
બરોબર,
ભાવના તો તે કાળમાં થયેલી, એ ભાવનાને વિચારીને કહેશે, યાદ કરીને સ્મૃતિમાલાને કહેશે કે એ ભાવના કેવી હતી, કે એ ભાવના એવી હતી કે 14 બ્રહ્માંડ ફરે પણ ભાવના ન ફળે એવું ન બને. ભાવના ન ફળે તો 14 બ્રહ્માંડને ફરવું પડે. ગજબ નોંધો, 14 બ્રહ્માંડને તોડી નાખે એવી ભાવના હોય છે. એટલું જોર હોય, જેની ભાવનામાં આટલું જોર, એના અનુભવમાં કેટલું જોર, એના આત્માનું જોર કેટલું, નક્કી કરો એની તાકાત કેટલી. શુદ્ધોપયોગ સાધન છે ને તેનું કાર્ય પરમાત્મપણું છે, મોક્ષનું અનન્ય કારણ છે. બીજા કોઈ પરિણામ સાધન નથી કે જેનું કાર્ય પરમાત્મપણું છે. આમ એનો અસ્થિમાં નાસ્તી આવી જાય છે. અન્ય સર્વ સાધનનો નિષેધ છે. શુદ્ધોપયોગ સાધન છે ને તેનું કાર્ય પરમાત્મપણું છે. પરમાત્મ દશા પ્રગટે તેનું ફળ છે, કારણ એનું શુદ્ધોપયોગ છે. શુદ્ધોપયોગ થાય તેને મોક્ષ દશા, પરમાત્મ દશા થાય. બીજા કોઈને કોઈ કાળે કોઈ સાધનથી પરમાત્મ દશા થાય એનો ભૂતો ને ભવિષ્ય થી એવું બન્યું નથી ને બનવાનું. તે શુદ્ધ ઉપયોગ ત્રિકાળી દ્રવ્યના સંગે થાય છે. જે ત્રિકાળી શુદ્ધ આત્મા છે, પરમ તત્વ છે, એના સંગથી શુદ્ધ ઉપયોગ થાય છે. અને બીજી કોઈ રીતે શુદ્ધ ઉપયોગ થતો નથી. એમ કે પીળાને પીળું જાણે, લાલને લાલ જાણે, કાળાને કાળું જાણે, પરમાણુને પરમાણુ જાણે, જાણે સ્કંદને સ્કંદ જાણે, અને અહીંયા શ્રુત જ્ઞાન એની સન્મુખ થઈને જાણે છે. એ બેના વલણમાં મોટો ફેર છે, વર્તનમાં મોટો ફેર છે. જે શ્રુત જ્ઞાને પરમ તત્વને ગ્રહણ કર્યું તે શુદ્ધ જ્ઞાન નો ઉપયોગ, તે શુદ્ધ ઉપયોગ છે. શુદ્ધ આત્માને ગ્રહણ કરનારો ઉપયોગ, તે શુદ્ધ ઉપયોગ છે. અને તે ઉપયોગ એ માટે એને જાણવાનો પ્રશ્ન રહેતો નથી. એને ઉપયોગ થી જાણે તો શુદ્ધ આત્માને ઉપયોગ થી જાણી શકે
નહીં.
શુદ્ધ ઉપયોગ ક્યાં રહ્યો? જે શુદ્ધ, જે ઉપયોગ પર સન્મુખ થઈને પરને જાણે, ત્યારે પર સન્મુખની જે અલિંગતા છે એ ઉત્પન્ન થયા વિના હરેની નિયમથી રાગનો ઉત્પાદક થાય. અહીંયા કે છે કે ત્રિકાળી દ્રવ્યના સંગે શુદ્ધ ઉપયોગ થાય છે. બીજા પદાર્થ ઉપર ઉપયોગ જતા તો શુદ્ધ ઉપયોગ થતો નથી, પણ વિતરાગી દેવગુરુ શાસ્ત્ર નો સંગ કરે. ખુદે વાત મૂકી દેવા, પણ દેવગુરુ શાસ્ત્ર એટલે અહીંયા વિતરાગી દેવગુરુ શાસ્ત્ર છે, એનો સંગ કરે ઉપયોગ, એના ઉપર ઉપયોગ જાય તો પણ શુદ્ધ ઉપયોગ થતો નથી. એ તો કહ્યું કે દિવાદી પ્રત્યે ઉપયોગ જતા ભઠ્ઠી જેવું દુઃખ લાગવું કયું છે? આકુલતા થાય છે, રાગ ઉત્પન્ન થશે. જીવ તો વિતરાગ દેવ છે, એનો મહેમાનો રાગ આવ્યા વિના રહેશે નહીં. ઉપયોગ ક્યારે જશે? રાગનું ખેંચાણ થશે ત્યારે ઉપયોગ ત્યાં જશે. રાગમાં તો દુઃખ છે એમ કે છે, એ તારો સ્વભાવ નથી. રાગમાં જે દુઃખ છે એ દુઃખ તારો સ્વભાવ નથી, તારું સ્વરૂપ નથી.
દુઃખ લાગે
વળી વિતરાગ દેવ એમ કે છે કે તું તારી સ્વરૂપ સન્મુખ થા, તારું પરમ તત્વ છે એની સન્મુખ તું થા, અમારે સન્મુખ થવાનું અમે કહેતા નથી, અમારી ભક્તિ ને અમારી મહિમા કર એમ અમે કહેતા નથી, અમારે જરૂર પણ નથી તારી ભક્તિ ની, અમારે જરૂર નથી, તું અમારો ભક્ત ને અમે તારા ભગવાન એમ છે નહી વાત, અમે ભગવાન ને તમે પણ ભગવાન ની વાત છે એમ માથે હું સિદ્ધ ને સિદ્ધ એ વાત છે, શુદ્ધ સત્તા એ સૌને પેકતા હોલા પ્રભુ તુમ જાણગરી તી, આનંદ ગંજીએ ગયું છે, તમારી તો જાણવાની આ રીત છે, તમારી તમે જીવા શુદ્ધ સત્તા એ બિરાજમાન છો એવી અમારી સત્તા તમે જુઓ છો, તમે મારા ભક્ત છો ને મારી ભક્તિ કરવા આવજો, આવે તો મારી ભક્તિ કરીશ તો હું તારો ઉદ્ધાર કરીશ, ખરેખર તો શુદ્ધાત્મા ની જે ભક્તિ કરે છે એ પર્યાય નો ઉદ્ધાર થઈ જાય છે, અધ્યાત્મતા ની અંદર એમ નીકળે છે કે જે શુદ્ધ પરમાત્મા ની અંતર પરમાત્મા ની ભક્તિ કરે છે તે પર્યાય માં સંસાર પણ રહેતું નથી, સંસાર થી તરી જાય છે, માટે એનો ઉદ્ધાર થઈ જાય છે એમ ખરેખર છે.